તારીખ 14/1/1990 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 408 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 132.
કોઈ ધર્માત્મા બાહ્ય ત્યાગ કરે છે, કોઈ ધર્માત્મા બાહ્ય ત્યાગ નથી કર્યો એમ જોવામાં આવે છે. ચોથે ગુણ સ્થાને બંને પ્રકાર જોવામાં આવે છે. ત્યાં બાહ્ય ત્યાગ નથી કર્યો તેમને અશુદ્ધિ વધારે છે, બાહ્ય ત્યાગ કર્યો તેમની શુદ્ધિ વધી ગઈ છે, એ પ્રકારે વિચારવા યોગ્ય નથી. શુદ્ધિ પુરુષાર્થના તારતમ્ય અનુસાર છે. શ્રદ્ધા જ્ઞાન તો, આત્મસ્વરૂપના શ્રદ્ધા જ્ઞાન તો બધા જ ધર્માત્માને છે અને તે સરખા છે. કોઈની શ્રદ્ધા થોડી છે, કોઈની શ્રદ્ધા વધારે છે, કોઈનું સમ્ય જ્ઞાન અલ્પ છે, કોઈનું સમ્ય જ્ઞાન વધારે છે, એ પ્રકારે તો વિચારવા યોગ્ય નથી. પરંતુ કોઈનો પુરુષાર્થ તીવ્ર હોય છે, કોઈનો પુરુષાર્થ મંદ હોય છે, એક જ સ્થાનમાં એવા અસંખ્ય ભેદ છે. મુખ્ય લઈએ તો જગન્ય મધ્યમ ઉત્કૃષ્ટ એવા ત્રણ ભેદ છે, અને સૂક્ષ્મ લઈએ તો એવા એક ગુણ સ્થાનને વિશે અસંખ્ય ભેદ છે. એ તારતમ્ય, પુરુષાર્થના તારતમ્ય અનુસાર એવું શુદ્ધિપણું પણ વર્તે છે. અહીંયા જરા આ પત્ર સૂક્ષ્મતાથી વિચારવા જેવો છે. જે જે કાળે જે જે પ્રારબ્ધ ઉદય આવે તે વેદન કરવું એ જ્ઞાની પુરુષોનું સનાતન આચરણ છે. પ્રારબ્ધનો ઉદય આવે છે એટલે પૂર્વકર્મનો ઉદય આવે છે. એ અનુસાર બહારમાં અનેક પ્રકારના સંયોગ, બીજા પદાર્થોના સંયોગ વિયોગના પ્રકારો ઉત્પન્ન થાય છે. એનો કોઈ નિયમ નથી કે આમ જ થાય ને આમ ન થાય. ચારેય ગતિમાં પૂર્વકર્મની વિભિન્નતા, વિવિધતા અનેક પ્રકારની છે. ચારેય ગતિમાં જ્ઞાનીઓ ઉત્પન્ન થાય છે અથવા હોય છે, વિદ્યમાન હોય છે. પૂર્વકર્મ પણ તે ગતિ અનુસાર હોય છે. નરકમાં કાંઈ દેવગતિ જેવા પૂર્વકર્મનો ઉદય ન હોય. પૂર્વકર્મમાં મનુષ્ય દેવગતિમાં કંઈ મનુષ્ય જેવો ન હોય. તિરિંચમાં પણ નરક કે દેવગતિ જેવો ન હોય. ચારેય ગતિના ભિન્ન ભિન્ન છે. છતાં જેને પોતાને અંતર્મુખ થવાનો માર્ગ હાથમાં આવી ગયો છે એ પોતાનું કામ કરે જાય છે. કોઈ પણ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ હો બારમાં એ પોતાના કામમાં અગ્રેસર છે. મુખ્યપણે એ પોતાનું કામ કરે છે અને આત્મશુદ્ધિ વધારતા જાય છે. આ એક સામાન્ય પરિસ્થિતિ છે સર્વજ્ઞાનીઓની. અહીંયા એ પોતાને વિશે કેટલીક વાત લખે છે. પોતે જનરલ સિદ્ધાંત કહેતા કહેતા પોતાની પણ વાત કરતા જાય છે. એમ એક સાથે બે વાત કરી છે કે સર્વજ્ઞાનીઓ પણ આમ કરે છે. સનાતન આચરણ એટલે ત્રણેય કાળના જ્ઞાનીઓનું આચરણ, ત્રણેય કાળના જ્ઞાની પુરુષોનું આચરણ આમ જ હોય છે. જે રીતે અમે આચરણ કરી રહ્યા છે એ રીતે એમ કહેવું છે. જે જે કાળે જે જે પ્રારબ્ધ ઉદય આવે પૂર્વકર્મ અનુસાર. આવું ઉદય ન આવે તો સારું, આવો મને ઉદય આવે તો સારું, એવી એવા પ્રકારે જ્ઞાની ઈચ્છા કરતા નથી કે મને આવો અનુકૂળતાઓનો ઉદય રહ્યા કરે તો સારું, મને નિવૃત્તિનો ઉદય રહ્યા કરે તો સારું. લ્યો ઠીક, અનુકૂળતાઓ એક બાજુ લ્યો, અને પ્રવૃત્તિનો મને ઉદય ન રહે તો સારું, એવી ઈચ્છા નથી કરતા. ભાવના જુદી વાત છે, એ તો અંતર પુરુષાર્થ સાથે સંબંધિત છે. એમાં બાહ્ય પરિસ્થિતિ ગૌણ છે, મુખ્ય નથી. ઈચ્છાનો અર્થ એ છે કે વસ્તુ વ્યવસ્થાથી વિપરીત પરિણમતા વિપર્યાસ ઉભો થાય છે. પૂર્વકર્મ તો પોતાના કરેલા અપરાધનું ફળ છે એક. બીજું, પૂર્વકર્મનો ઉદય કોઈ સંયોગ વિયોગ આવે એ તો આત્માથી ભિન્ન છે, તો જે ભિન્ન છે એની ચિંતા શું? એક ચીજ તમે વેચી નાખી પછી એ ચીજ તો તમારી નથી રહી, દ્રષ્ટિ ફરી ગઈ છે. હવે એની અંદર કાંઈ ગડબડ થઈ કે સારું થયું કે ખરાબ થયું, મકાન વેચી નાખ્યું, હવે પડી ગયું તો તમારા તમને શું, અને એને વધારે સુશોભિત કર્યું તો તમને શું, લેનારે એને સુશોભિત કર્યું વધારે તમારા કરતાં, તો તમારે શું લેવા દેવા, અને એમાં કોઈ ભાગ પડી ગયો તો તમારે શું લેવા દેવા. એમ જ્ઞાનીને પૂર્વકર્મ બાંધ્યા છે પોતે, પણ સ્વામિત્વ ઉઠી ગયું છે, એટલે સમ્યક પ્રકારે વેદન કરવું, ભિન્ન રહીને એના જ્ઞાતા રહેવું, ભિન્નપણે એના જ્ઞાતા રહેવું, જ્ઞાતા ભાવે એ પ્રસંગને પસાર કરવો, એને ઉદય આવે તે વેદન કરવું એમ કહેવામાં આવે છે. વેદન કરવું એટલે હરક શોકના પરિણામથી ભોગવવું, એવો અર્થ નથી અહીંયા, એવો ભાવ નથી અહીંયા. જે આવે તે કોઈ પણ પ્રારબ્ધનો ઉદય આવો પૂર્વકર્મનો, લેણદાર આવ્યો તો ભલે લેણું લઈ જાય, સજ્જન માણસો કટાણું મોઢું પણ કરતા નથી, કે બરાબર છે ભાઈ તમારી ડિપોઝિટ અમારે ત્યાં જમે હતી, તમે પૈસા અમારે ત્યાં થાપણ મૂકી ગયા હતા એ તમારો આભાર છે, હવે તમે લેવા આવ્યા સારું થયું, વ્યાજ શીખે, દૂધે ધોઈને પૈસા દેવા છે, શું કે સજ્જન માણસ, હે દૂધે ધોઈને તમારી રકમ લઈ જાઓ ભાઈ સાહેબ, એમાં કોઈ અમારે નારાજગી કરવી એ વાત યોગ્ય નથી. આ તો સજ્જનતાનો આટલો તો વ્યવહાર હોય છે. તો આમાં બીજું શું છે? પૂર્વકર્મનો ઉદય આવ્યો છે, પોતાનો તો ઉદય છે નહીં. જે ઉદય છે એ પોતાના આત્માથી બહારની ચીજ છે, બહારની ચીજમાં ફેરફાર થાવ તો થાવ, એ તો આખી દુનિયામાં ફેરફાર થઈ જ રહ્યો છે. એવી કઈ સેકન્ડ છે કે જેમાં દુનિયાના પદાર્થો પરિવર્તિત થઈને સંયોગોના ફેરફાર ન થતા હોય એવી કોઈ સેકન્ડ છે દુનિયામાં? તો એની ઉપાધિ પોતે કરે છે કાંઈ કે શું કરવા આટલું બધું થઈ રહ્યું છે? એ તો થયા જ કરવાનું છે, અને એને થતું રોકી શકાય એવી કોઈ પરિસ્થિતિ છે નહીં જગતમાં. માટે પોતે પોતાના આત્મામાં રહેવું જ્ઞાતા દ્રષ્ટા ભાવે, આત્માને વળગીને રહેવું, સ્વભાવને વળગીને રહેવું, એ એક જ પોતાના સુખનો ઉપાય છે, ને એ એક જ કલ્યાણનો ને શ્રેષ્ઠ માર્ગ છે, બીજો કોઈ માર્ગ નથી. અહીંયા તો પ્રશ્ન એટલો થવા યોગ્ય છે કે જે પ્રકારે પ્રારબ્ધ ઉદય આવે તો જ્ઞાનીને નિવૃત્તિની ભાવના હોય છે, અને પ્રવૃત્તિનો ઉદય આવે તો પણ તે સમ્યક પ્રકારે વેદન કરવો એમ કહે છે, તો પછી નિવૃત્તિ લેવાની ભાવનાનું શું? આટલો પ્રશ્ન ઉપસ્થિત થાય એવો છે. કેમ કે એ ભાવના એક બળવાન ભાવના જ્ઞાનીઓની હોય છે, અને એ બળવાન ભાવનાની પાછળ પણ પોતાના સ્વરૂપનું વિશેષ પ્રકારે આરાધન કરવાનો અભિપ્રાય હોય છે, એ અભિપ્રાયને લઈને એ ભાવના હોય છે. છતાં પણ પોતે જુએ છે કે પોતાના જ કરેલા પૂર્વકર્મના ઉદયનું દબાણ ઘણું છે, ત્યાં એ બીજો રસ્તો પકડે છે, ત્યાં ખેંચી તાણીને પ્રવૃત્તિ તોડીને નિવૃત્તિમાં જવાનો પ્રયાસ કરવાને બદલે તે જ પ્રવૃત્તિમાં ઊભા રહીને પોતાનો પુરુષાર્થ વધારીને પોતાની શુદ્ધિ વધારી જાય છે, એવું કાર્ય પોતે અંતરંગમાં કરી લે છે, એ વાતનો અહીંયા નિર્દેશ કરવો છે, એ વાત સ્પષ્ટ કરવી છે. પત્ર કોને લખ્યો છે એ નથી, પણ બહુ સારો પત્ર છે. એટલે તો એના સંશોધનમાં જવાનો વિચાર થયો, આવા સરસ પત્રો કોના ઉપર લખેલા છે? આ પત્રનો ઉલ્લેખ છે. આ પત્ર એમણે એકવાર વંચાવેલો, સોંગ ઘડાવેલા ત્યારે વાત તો ચાલતી હતી કે શ્રીમદજીની સ્મૃતિ થાય છે, તમે આવો છો તો સ્મૃતિ થાય છે. પછી આ પત્રનો તો થોડો ખ્યાલ હતો એટલે વંચાયો હતો, મનમાં વાંચી ગયા. ગુજરાતી સારી રીતે વાંચતા હતા, બોલી નહોતા શકતા, વાંચતા હતા બરાબર. બહુ પ્રમોદ કર્યો અમને કે આ તત્વ ભર દીયા હૈ, એક પત્ર મેં કેટલા તત્વ ભર દીયા હૈ, એમ વાત કરી હતી. બહુ ઉલ્લાસ આવ્યો. જી નવા ઉપાર્જન થાય એ ઉદયમાં આવતા એની સ્થિતિ પૂરી થાય ત્યારે ઉદયમાં આવે. ઉદયમાં આવે છે તો જૂના જ આવે, નવા જે બંધાય છે એની સ્થિતિ પડે છે, એ સ્થિતિ પાકશે પછી ઉદયમાં આવશે. એટલે એના વિપાક કાળે ઉદયમાં આવે છે. જે ઉદયમાં આવી રહ્યા છે એ જૂના બાંધેલા આવે છે, અને બહુ ભાગે પૂર્વ ભવના આવતા હોય છે. આ ભવના આવતા ભવમાં આવશે બહુ ભાગે. કોઈ કર્મ એવું હોય છે કે જેની સ્થિતિ અલ્પ બંધાણી હોય, અલ્પ રસથી હોય કરેલા પરિણામ હોય તો આને આ ભવમાં આવે, એ બહુ ભાગ્ય જેવું બને છે, ઓછું એવું બને છે. હા, તો એની સ્થિતિ ટૂંકી પડી હોય, સ્થિતિ ટૂંકી પડી હોય તો, કેમ કે આ તો અઘાતી છે ને, અઘાતીમાં રસ તીવ્ર એટલી સ્થિતિ લાંબી. કહે છે કે જે જે કાળે જે જે પ્રારબ્ધ ઉદય આવે તે તે વેદન કરવું આ જ્ઞાન દશા છે. જ્ઞાતા ભાવે તે તે પ્રારબ્ધને વેદન કરવું એ જ્ઞાની પુરુષોનું સનાતન આચરણ છે, અને તે જ આચરણ અમને ઉદયપણે વર્તે છે. અમે પણ એ જ્ઞાની પુરુષોના આચરણ પ્રમાણે જ અમારું આચરણ ઉદય થાય છે. અમે પણ જ્ઞાતાભાવે રહ્યા છીએ, અને જ્ઞાતાભાવે રહ્યા છીએ એટલે શું એનો અર્થ કરે છે પોતે, કે જે સંસારમાં સ્નેહ રહ્યો નથી, સંસારના પ્રસંગો વચ્ચે છે પણ સ્નેહને કારણે રહ્યા છે એમ નથી. આ ફેર છે. અર્થાત જે સંસારમાં સ્નેહ રહ્યો નથી તે સંસારના કાર્યની પ્રવૃત્તિનો ઉદય છે. જેમાં સ્નેહ નથી એ સંસારના કાર્યો કરવાની પ્રવૃત્તિમાં ઉદયમાં છે, અને તે ઉદય અનુક્રમે એક પછી એક પછી એક વેદન થયા કરે છે. અભિપ્રાય સાફ છે કે જે અનુક્રમે પ્રારબ્ધનો ઉદય આવે તે ભલે આવે, અમારે એની સાથે કોઈ તરજોડ કરવાનો પ્રશ્ન રહેતો નથી. ભલે આવે, અમને એનો વાંધો નથી. જે થવા યોગ્ય હોય તે જ થાય છે, નહીં થવા યોગ્ય એવું કાંઈ જગતમાં થતું જ નથી એમ છે. ખરેખર તો એવું પૂર્ણ સમાધાન વર્તે છે. વળી એ ઉદયના ક્રમમાં કોઈ પણ પ્રકારની હાનિ વૃદ્ધિ કરવાની ઈચ્છા ઉત્પન્ન થતી નથી. આવો આકરો ઉદય ન આવે તો સારું, એમાં થોડી મોળપ થઈ જાય તો સારું, કે અમુક પ્રકારનો ઉદય બહુ વધારે સારો આવવાનો હોય એના કરતાં વધીને સારો આવે તો સારું, એવું કોઈમાં વધારવા ઘટાડવાની પણ ઈચ્છા નથી. ન આવે એ ઈચ્છા નથી, ઓછું વધતું કરવાની પણ અમારી ઈચ્છા નથી. આમ છે. અને એમ જાણીએ છીએ કે જ્ઞાની પુરુષોનું પણ તે સનાતન આચરણ છે. આવી જ રીતે વર્તવું એ જ્ઞાની પુરુષોનું, ત્રણેય કાળના જ્ઞાની પુરુષોનું આચરણ છે. અમે પણ એ જ આચરણપણે વર્તીએ છીએ. તથાપિ જેમાં સ્નેહ રહ્યો નથી અથવા સ્નેહ રાખવાની ઈચ્છા નિવૃત્ત થઈ છે, સ્નેહ રહ્યો નથી અને સ્નેહ રાખવોય નથી, અભિપ્રાય પણ નથી અમારો, આ મારા સંયોગો રાગ કરવા જેવા છે એ વાત છૂટી ગઈ છે, એ ઈચ્છા નિવૃત્ત થવા આવી છે, હવે એમાં રાગ કરવાનો પ્રશ્ન રહેતો નથી. સામાન્ય રીતે જે સંસારી પ્રસંગોમાં સંસારી જીવ મીઠાશને વેદે છે એમાં પોતાની ઈચ્છા અનુકૂળ બને એમાં તો એટલો રસ એને પડી જાય, એવી મીઠાશ આવી જાય કે એને ખબર ન પડે કે કેટલા માઠા કર્મ બાંધ્યા. એ મીઠાશના પરિણામથી એણે કેટલા માઠા કર્મ બાંધ્યા એને એને ખબર નથી હોતી. અને ઈચ્છાથી પ્રતિકૂળ ઘણું બની જાય ત્યારે એવો ખેદાઈ જાય, એવો ખેદાઈ જાય ત્યારે પણ એને કેટલા કર્મ બાંધ્યા એની એની પોતાને ખબર નથી હોતી. અને પરિણામે એ બેમાંથી એક તો બન્યા જ કરે છે, કાં તો અનુકૂળતાઓ ચાલતી હોય ને કાં તો પ્રતિકૂળતાઓ ઉદયમાં ચાલતી હોય, બેમાંથી એક તો બન્યા જ કરતું હોય છે. એટલે જીવ એવા માઠા કર્મ બાંધે છે કે એક તો કર્મના બંધનના ચક્કરમાંથી છૂટતો નથી અને ક્રમશઃ અધોગતિમાં ચાલ્યો જાય છે. માઠા જ કર્મમાં બે વખતે માઠા કર્મ બાંધે છે અને ક્રમશઃ અધોગતિમાં ચાલ્યો જાય છે. હા, એ તો વધારે, એક તો પોતાની યોગ્યતા હીણી છે ને એમાં પાછો પોતાની શક્તિને વધારે હીણી કરે છે. દર્શન મોહ છે એનું મુખ્ય કામ આત્માની શક્તિ તોડવાનું છે. શું દર્શન મોહ છે એનું મુખ્ય કામ શું છે? આત્માની શક્તિ પુરુષાર્થને તોડી નાખે, હિંસત્વ કરી નાખે, નમાલો કરી નાખે આત્માને. આપણે નથી કહેતા ભાઈ પુરુષાર્થ કરવો છે પણ થતો નથી, ઉપડતો નથી, એનો અર્થ શું થાય છે? પુરુષાર્થ કરવો છે એમ સમજાણું પણ થતો નથી એનો અર્થ શું? કે પોતે હિંસત્વ થઈ ગયો છે, એ શક્તિને હણી છે દર્શન મોહે. જો આત્મા બળવાન થાય તો દર્શન મોહને મારે, બે સામા સામા છે મોટા મોટા યોદ્ધા, બળવાન હોય એની જીત થાય, આ સીધી વાત છે. એટલે દર્શન મોહની શક્તિ તોડવાનો પ્રયત્ન, મુમુક્ષુની ભૂમિકા એટલે દર્શન મોહની શક્તિને હીણી કરવાની પ્રવૃત્તિ, એને મુમુક્ષુતાની પ્રવૃત્તિ કહેવામાં આવે છે. હા છે ને, આમાં અનુભવ પ્રકાશમાં છે, અનુભવ પ્રકાશમાં છે અને એ જ વાતનો સારાંશ છે સમયસારના બંધ અધિકારમાં. બે મલ કુસ્તી કરે છે તેલ ચોપડીને, એટલે ચિકાશ કરે છે, જે પરિણામમાં રાગની ચિકાશ હોય છે એને કર્મરજ વધારે બંધાય છે, કેમ કે એ મલે તેલ ચોપડીને અખાડામાં કુસ્તી કરવા માંડ્યા છે તો એને વધારે કર્મરજ બંધાય છે. એટલે એ ચિકાશ છે, એ અવિવેક મલ છે ત્યાં, એ સારાંશમાં એ વાત છે. અને સમ્યક જ્ઞાન છે પ્રારંભમાં જે વાત લીધી છે એ વિવેક મલ છે એ એને પછાડે છે. એની ભિન્નતા જાણવી જોઈએ, એની ભિન્નતા જાણવી જોઈએ. ભિન્નતા કેમ કે પોતે એમાં વ્યાપતો નથી એટલે એની ભિન્નતા જાણવી જોઈએ. એનાથી આત્માને કાંઈ મળી જતું નથી એટલે લાભ નથી, નુકસાન થયું એટલે આત્મામાંથી કાંઈ જતું નથી એટલે નુકસાન નથી, એમ ભિન્નતા જાણવી જોઈએ. અને જો ભિન્નતા ન જાણે તો કર્મબંધનું મોટું નુકસાન છે અને ઘણા દુઃખી થવાનો આગળ પ્રસંગ છે, એમ જાણીને પણ એને ત્યાંથી તો પાછા હટવું જ જોઈએ, નહીંતર તીવ્ર રસ ઉત્પન્ન થયા વિના રહે નહીં. હા બીજું શું, હા પણ એ માને છે કે મને અનુકૂળ છે, બહુ અનુકૂળ છે મને આ, તો અહીંયા તીવ્ર રસ આવશે. આ મને બહુ પ્રતિકૂળ છે તો અહીંયા પણ તીવ્ર રસ આવશે. ન થાય એ દમન છે. હા, આ ઉપશમન કરવાનો માર્ગ છે, દમન કરવાનો માર્ગ નથી. પાછું જોરથી ઉપવાસ કરે પછી પારણું કરે ત્યારે એક દિવસના ઉપવાસમાં 6 મહિનાનો રસ રેડી દે એક પારણામાં, હે? એવું કરે છે કે નહીં? કારણ કે સમજણ વગર કરે છે. આ શું કરવા ઉપવાસ કરું છું એ ખબર નથી. જે જ્ઞાનીઓ જે ઉપવાસ કરે છે એ તો આગળ પાછળ મંદરસે કરે છે. આગળથી એ મંદરસ કરે છે અને પાછળથી એ મંદરસ કરે છે. એવી રીતે આગળ પાછળ એની ગોઠવણ હોય છે. એ બધું ફેરફાર થઈ ગયો અને ગોઠવણ બીજી જાતની થઈ ગઈ. અત્તર વારણાય જુદા થઈ ગયા અને પારણાય જુદા થઈ ગયા. બેમાં ખૂબ રસ રેડાય એવું કરી નાખ્યું, ઊંધું કરી નાખ્યું. અને પછી જે દી ઉપવાસ કર્યો હોય તે દી નથી ખાધું, નથી ખાધું, નથી ખાધું, હાયલા જ કરે પાછું અંદરમાં. એ કોઈ પદ્ધતિ બરાબર નથી. વગર સમજણી એમ જ કરે છે લોકો, ત્યાગ કરી નાખે છે. પણ વૃત્તિ કંઈ બદલાતી નથી. અંદરમાં રસ ભરેલો છે અને બહારથી એને બાંધે રાખે છે. જેવું બંધન છૂટ્યું કે પાછો સીધો ઠેકડો મારશે રસના પરિણામ. તો બધે એવું સંપ્રદાયમાં બધે એવું જ છે, બધે એવું છે. તો ગુરુદેવે કૃપા કરી આ બધું સમજાવવાની. ભાઈ આ બધી ગડબડ તારી ખોટી છે, આ સંપ્રદાયની ક્રિયામાં એમને એમ તું હલવાનો છું, પણ વાત કોઈક બીજી રીતે છે. આ બહુ મોટી વાત છે. સત્પુરુષના સમાગમમાં જ એ સમજવાનું મળે છે યથાર્થ, અને ત્યારે જ એને ખોટા રસ્તે ચાલવાનું બંધ કરે છે, સાચા રસ્તે ચાલવાનું શરૂ થઈ શકે છે. તો મોટી વાત છે. સમાગમ માટે કેવું કેવું કાર્ય મહાપુરુષો કરે છે એનો બહુ મોટો દ્રષ્ટાંત પૂજ્ય બેનશ્રીના જીવનનો છે. 14-15 વર્ષની ઉંમરે એમને આત્મકલ્યાણનો વિચાર આવ્યો ત્યારે જોયું કે આ ક્ષેત્ર આત્મકલ્યાણમાં અનુકૂળ નથી, અહીંયા કોઈ સત્સંગ નથી. કરાંચીમાં હતા એ વખતે. અહીંયા ક્યાંય સત્સંગ નથી. સત્સંગ જોતો હોય તો આ ક્ષેત્રે રહેવું નકામું છે. આત્મકલ્યાણ કરવું હોય તો આ ક્ષેત્રે સત્સંગ જ મળે એવું નથી. તો એ જમાનામાં સાહસ કરીને ઘર છોડ્યું છે ના, એ ઉંમરમાં ને એ જમાનામાં. આથી 60 વર્ષ પહેલા જમાનો કેવો હતો એ વિચારવા જેવો વિષય છે. 60-65 વર્ષ પહેલા એ જમાનામાં આટલી નાની ઉંમરમાં કોઈ બહેન છૂટછાટ લે એવું હતું નહીં. એવો બહુ મર્યાદામાં રહેવાનો જમાનો હતો. એ જમાનામાં એમણે સાહસ કર્યું એક સત્સંગ ખાતર. તે વખતે કંઈ બીજું જ્ઞાન થોડું હતું. પૂછ્યું તું સીધું. એ તો જમાનો એવો હતો દીકરીને પરણાવ્યા પછી ઘરે કોઈ સંજોગોમાં આવવા ન દે. ગમે એટલી પ્રતિકૂળતા હોય તો મા બાપ એમ કે કૂવો પૂરતું અમારા ઘરે નહીં આવે. શું કે હા, અહીંયા હોળી હોય તો હોળીએ ચડવાનો, બાકી ઘરે આવવાનું નહીં. એ જમાનામાં સાહસ કર્યું છે એક આત્માને કલ્યાણ કરવાની ભાવનાથી. જ્ઞાન હોય ને બળ હોય બીજી વાત છે, પણ આ ભાવનાનું બળ છે. ભાવના જે અંતરમાંથી ઉગી એમાં સિદ્ધિ થયા વિના રહેતી નથી. થાય જ થાય એવી વાત છે. આ ઐતિહાસિક પુરાવો છે, કથાનું યોગનો પુરાવો છે. આપણને સત્સંગની કેટલી ભાવના છે એ વિચારવા જેવું છે. આપણને તો આટલું ગુરુદેવ પાસેથી મળ્યું છે, પણ તેથી તો એમને નહોતું મળ્યું, કાંઈ સાંભળવા એવું નહોતું મળ્યું. અત્યારે તો કેટલું બધું આપણને સાંભળવાને સમજવાનું મળ્યું છે. એટલું સમજવાનું મળ્યું નહોતું ત્યારે આટલી ભાવના હતી. હા, એ તો સાંભળ્યા સાંભળતી વખતે નહોતા, પણ એ પહેલાં તો ક્યાં સાંભળ્યું હતું? જ્યારે પોતે આ પગલું ભર્યું ત્યારે ક્યાં સાંભળ્યું હતું? પૂછ્યું કે આટલું બધું સાહસ કેવી રીતે કર્યું? પોતે તો નરમ સ્વભાવના હતા, પણ કડક મારફાડ ઘણા હોય છે બૈરાવ એવું કહે છે ને, અને આટલું સાહસ કર્યું. સત્સંગ નહીં મળે અહીંયા, સત્સંગ જોઈએ તો ત્યાં જ રહેવું જોઈએ, એક જ ખ્યાલ આવ્યો એના ઉપર, ત્યાં રહેવાનું અસહ્ય થઈ પડ્યું. એવી સત્સંગની ભાવના કે સત્સંગ ન મળે એવા ક્ષેત્રમાં રહેવું અસહ્ય થઈ પડ્યું, એવી વાત છે. એવી સત્સંગની ભાવના છે. આપણને તો થોડીક અનુકૂળતા હોય કે થોડીક પ્રતિકૂળતા હોય તો સત્સંગને આગો પાછો કરતા વાર ન લાગે. આપણા જીવન વિચારો, હવે આજે જરાક મહેમાન આવી ગયા, આજે જરાક થોડુંક આ કામ છે ને ઘરનું, હવે આજે નહીં જવાય, આજે કાંઈ નહીં, હવે આજે કાલે જશું. કેટલી મુખ્યતા આપીએ છીએ, કેટલી ગમતા રાખીએ, પછી આપણે ઈચ્છીએ કે કામ કેમ થતું નથી, પણ કામ થવામાં મૂળમાં જે ભાવનાનું બળ જોઈએ એ તો છે ને. એ કહે છે કે જેમાં સ્નેહ રહ્યો નથી અને સ્નેહ રાખવાની ઈચ્છા નિવૃત્ત થઈ છે અથવા નિવૃત્ત થવા આવી છે, હવે ક્યારેક વિકલ્પ ઉઠે છે એટલી જ વાત છે ઉપર છલ્લો, તેવા સંસારમાં કાર્યપણે કે કારણપણે પ્રવર્તવાની ઈચ્છા રહી નથી. હું હઈશ તો આમ લાભ થશે, હું નહીં હોઉં તો આ નુકસાન થશે, એવું કારણ પણ અમને દેખાતું નથી. અને અમે આ કર્યું, અમે કરીએ છીએ એટલે બધું બરાબર થાય છે, આ ફળ અમારે લીધે આવ્યું છે, આ કાર્ય અમારે લઈને થઈ રહ્યું છે, કારણ પર એક કાર્યપણે પ્રવર્તવાની ઈચ્છા રહી નથી. તેનાથી નિવૃત્તપણું જ આત્માને વિશે વર્તે છે. શું કહે છે? અમારો આત્મા એનાથી નિવૃત્તપણે વર્તે છે, એમ લીધું. શુભભાવ વર્તે છે એમ ન કીધું, શું? અમારો આત્મા એમ વર્તે છે એમ કહે છે, નિવૃત્તપણું ભિન્નપણું જ વર્તે છે. તેનાથી નિવૃત્તપણું જ આત્માને વિશે વર્તે છે, આ બહુ માર્મિક વચન છે એમનું. તેમ છતાં પણ તેમના અનેક પ્રકારના સંગ પ્રસંગમાં, તેના અનેક પ્રકારના સંગ પ્રસંગમાં પ્રવર્તવું પડે, પ્રવર્તવું છે એમની પણ પ્રવર્તવું પડે એવું પૂર્વે કોઈ પ્રારબ્ધ ઉપાર્જન કર્યું છે, જે સંપરિણામે વેદન કરીએ છીએ. શું કહે છે? પોતાને ખ્યાલ આવી જાય છે, પોતે પ્રારબ્ધ ઉપાર્જન કર્યું છે એ સંયોગોના ઉદયની પરિસ્થિતિ જોતા ખ્યાલ આવી જાય છે કે આપણે કોઈ એવું પ્રારબ્ધ ઉપાર્જન કર્યું છે. નિવૃત્તિની ભાવના હોવા છતાં પણ નિવૃત્તિ ન લઈ શકીએ એવી પરિસ્થિતિ ઊભી થાય છે. પરાણે જોડાવવું પડે છે એટલે રસ આવતો નથી. જોઈ જ રહ્યા છે, ભિન્ન જ છે એ પરિણામ, ભિન્ન છે. અને એ પરિણામ જેની સાથે સંબંધ ધરાવે છે એ સંયોગો પણ ભિન્ન છે, બે ભિન્ન છે, ભિન્ન ભિન્ન છે. આત્માને વિશે તો નિવૃત્તપણું જ વર્તે છે, તેમ છતાં પણ તેના અનેક પ્રકારના સંગ પ્રસંગમાં પ્રવર્તવું પડે, પ્રવર્તવું જ પડે એવું કોઈ પ્રારબ્ધ ઉપાર્જન કર્યું છે, આ પોતાને દેખાય આવે છે. જે સમપરિણામે વેદન કરીએ છીએ, પેલા વેદન કરવું એમ સામાન્ય લીધું હતું, હવે સમપરિણામે વેદન કરીએ છીએ એમાં જ્ઞાતા દ્રષ્ટા રહીને એ ઉદયને પસાર કરીએ છીએ એવું સમપરિણામ અમારું રહે છે. તથાપિ હજુ તે કેટલાક વખત સુધી ઉદય જોગ છે, હજી આ લંબાશે એમ જાણીને પછી જ ખેદ પામીએ છીએ, પછી જ વિશેષ ખેદ પામીએ છીએ. અને તે ખેદનું કારણ જોતા તો પરાનુકંપારૂપ જણાય છે. અમારું કારણ નથી એની અંદર, અમને રસ છે માટે રહીએ છીએ એમ નથી. બીજા કેટલાક જીવો સાથે છે પૂર્વ પ્રારબ્ધના યુગે, એની અનુકંપા ખાતર અમે આમ કરીએ છીએ. પ્રવૃત્તિમાં રહ્યા છીએ, બીજા જીવોની અનુકંપા માટે રહ્યા છે, અનુકંપાનો ત્યાગ નથી કરતા, એટલી વાત છે. શું અમારું કામ તો અમારા પુરુષાર્થી અમારા અંતરંગમાં અમે કરી જ રહ્યા છીએ એમ કે છે. શું અને એ કરી રહ્યા છીએ માટે આ પ્રવૃત્તિ અમને પસંદ છે એમ પણ નથી, એના વિશે ખેદ થાય છે કે આજે લંબાશે, હજી જલ્દી નિવૃત્તિનો કાળ દેખાતો નથી, આ તે કઈ જાતની પરિસ્થિતિ ઊભી થઈ છે એમ જાણીને વધારે જોર કરે છે. સંયોગોની ગળદીમાં આવી ગયા તો જોરથી આત્માનો છેડો પકડે છે. ઉદયના ઘેરાવામાં આવી પડ્યા, જોઈ લીધું કે ઉદયના ઘેરાવામાં આવી ગયા છીએ તો જોર અંદરમાં વધારે કરે છે. એમનું જે એક ભાવમાં સંસાર ખલાસ કરવાની જે પરિસ્થિતિ ઊભી થઈ, એવી અંતરંગ શુદ્ધિ એમણે માનિક દેવનું આયુષ હોય છે, બે ચાર સાગરની સ્થિતિએ જાય છે વૈમાનિક દેવમાં, મિનિમમ બે સાગર, વધુમાં વધુ ચાર સાગરની સ્થિતિએ જાય છે અત્યારે દેવલોકમાં. પણ આ 10-20 વર્ષમાં જે કામ કર્યું છે એ આગળનો સંસાર તોડી નાખ્યો છે, મૂળિયા બધા બાળી નાખ્યા, પાંગરેની આગળ જતા એ કામ અહીંયા કર્યું. ઉપરના ડાળા પાખડા તોડે એ બધાને દેખાય, કે જો ઝાડને કેવું કરી નાખ્યું, સંસાર વૃક્ષને હાવ તોડી ફોડી નાખ્યું, પણ મૂળિયા બાળી નાખ્યા એ કામ કર્યું. થોડા દિવસ પહેલા એ વાત થઈ હતી, અંતરંગ શુદ્ધિ, શુદ્ધિમાં પણ અંતર શુદ્ધિ અને બાહ્ય શુદ્ધિનો જે પ્રકાર છે એમાં અંતર શુદ્ધિનો પ્રકાર છે. આ કાળમાં કોઈ ધર્માત્મા એકાવતારીપણું પ્રાપ્ત કરે એનો અર્થ એ થાય છે, રહ્યા છે પ્રવૃત્તિમાં પાછા, બેયને આયુષ્ય પર્યંત ગ્રસ્ત દશા રહી છે અને આયુષ પર્યંત ગ્રસ્થના કાર્યમાં રહ્યા છે. શું છતાં એક ભાવ ને પછી બીજો ભાવ નહીં, એ જે સ્થિતિ છે એ તો ચરમ શરીર જેવું કામ કર્યું કહેવાય. આ કાળને માં જન્મીને, આ કાળમાં આ ક્ષેત્રે જન્મીને તો ચરમ શરીર જેવું કામ કર્યું કહેવાય, કેમ કે આ કાળમાં તો સીધું અહીંથી કોઈ જાય નહીં એવી પરિસ્થિતિ છે. તો આ કાળમાં છેલ્લી હદનો પુરુષાર્થ કરવો જોઈએ, કરી લીધો ગ્રસ્ત દશામાં રહીને. આ એક વિચારવા જેવો, ઊંડેથી વિચારવા જેવો વિષય છે કે આવું પણ થઈ શકે છે આ કાળમાં અને આ પરિસ્થિતિમાં આ સંયોગમાં થઈ શકે એમ છે. કામ અંદરનું છે, જીવ કેટલું કરે છે એ પોતાની શક્તિ ઉપર આધાર છે. હા, કાળ પાકી ગયો એવું લાગવું જોઈએ, ભણકારા તો એવા જ આવવા જોઈએ. આપણે શું કરવા નથી પાક્યો, આપણને પણ એવો ભણકારો આ એવી વાતો છે, મોક્ષ તત્વની એવી વાતો છે કે એની વાતમાં ઉલ્લાસ આવે તો અંદરથી ભણકારો આવે કે આ જ કરવા જેવું છે, આ જ જીવનું કર્તવ્ય છે, આ જ ધર્મ છે, આ જ રસ્તો છે, આ જ માર્ગ છે અને આ જ માર્ગે જ આવવું છે, એને કોઈ મોક્ષ વિશેષ દૂર નથી. ખેદનું કારણ વિચારી જોતા પરાનુકંપારૂપ જણાય છે, બીજાનો વિકલ્પ સાથે સાથે ઊભો થઈ જાય છે. કરવો નથી, હો લાગણી છે એ વાત નથી, અંદરથી સહેજે વિકલ્પ એક છૂટો પડીને આવે છે, છૂટો પડીને આવે છે. આવે છે ખરો, કેવી રીતે આવે છે? છૂટો પડીને આવે છે, એટલે એમ કે છે. સાક્ષી ભાવનું જ લખાણ છે, એ તો પોતાની દશા જ વર્ણવે છે. ત્રણેય કાળના જ્ઞાનીઓની દશા અને પોતાની દશા એક સાથે રાખીને વાત કરી છે. લખેલું છે નવી પ્રતમા સૌભાગભાઈ ઉપર. જોકે બનવા જોગ છે, પત્ર તો એવો જ છે, કારણ કે સૌભાગભાઈ પણ આમાં છે, ગ્રસ્ત દશામાં છે. આમાં જરા વિશેષ વાત છે, ઓલામાં બીજી બીજી વાતો છે, આમાં એક ધારી એક જ વાત લીધી છે પોતે, આડેવડી કોઈ વાત નથી લખી, એક જ વાતને મુખ્ય કરીને જ્ઞાનીની દશા અંતરંગ પરિણતિનો પરિચય કરાવે છે, જ્ઞાનીની અંતર પરિણતિનો પરિચય કરાવે છે. જો જ્ઞાનીની આ દશા છે, કોઈ પણ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં એ પોતાના આત્મિક પુરુષાર્થ મારીએ છે, લોકો સમજે ન સમજે એ જુદી વાત છે, પણ ત્રણેય કાળના જ્ઞાનીઓ આમ જ કામ કરે છે, આ જ કાર્ય કરે છે. ગુરુદેવને કોઈ પૂછ્યું તો કે શ્રીમદજી એમ કહે છે કે અમને હવે એક જ ભાવ છે, ધારીને ભાવ એક જ જાસું સ્વરૂપ સ્વદેશ જો, તો એવી એમને કેવી રીતે ખબર પડી? જાતે સ્મરણ જ્ઞાન છે એમાં તો પૂર્વ ભાવ જણાય, પણ જાતે સ્મરણ જ્ઞાનમાં કંઈ આગળના ભાવ ન જણાય, તો આ કેવી રીતે એમને ખબર પડી છે? તો કે એ શ્રુત જ્ઞાનની નિર્મળતામાં ખબર પડે છે કે હવે મને કોઈ વિશેષ ભાવ નથી. એવું શ્રુત જ્ઞાન નિર્મળ હોય છે એમાં એવો પ્રતિભાસ આવે છે, એ કોઈ અનુમાન નથી. ગુરુદેવ ત્યાં સુધી કહી એ વાત કે જેવું કેવળ જ્ઞાનમાં આવેલું ફરે નહીં, એવું જ આ નિર્મળ શુદ્ધ જ્ઞાનમાં આવ્યું હોય તો ફરે નહીં. આવા શબ્દો વાપર્યા હતા, આ બધું પ્રત્યેક સાંભળેલી વાત છે. એ તો પોતાને વાગે મુમુક્ષુ દશામાં આવી તો, પણ આ તો જ્ઞાન દશાની અંદર એક જ ભાવ છે ને બીજો ભાવ નથી, એવું જો પોતાને જણાય તો એ કેવળ જ્ઞાનવત જણાય છે, અને બીજા જ્ઞાનીને જણાય તોય કેવળ જ્ઞાનવત છે એમ માનવું. સુગાનીજીમાં એવું બન્યું છે કે પોતાને લાગ્યું છે, ગુરુદેવને એ પાછું છે, એમને તો એ વિકલ્પ નથી, ગુરુદેવને એ વિકલ્પ આવ્યો છે ફક્ત પત્રો અને ચર્ચા વાંચીને. એમની અંતરંગ દશાનો પરિચય એમના અક્ષરદેહ ઉપરથી થયો છે. શું એ વાત કરતા પહેલા એટલા શબ્દો વાપર્યા છે કે જુઓ આ અંદરમાંથી અંતરમાંથી આવેલી વાત છે. શું કોઈ સપનું આવ્યું છે એમ નથી, આ અંતરમાંથી આવેલી વાત છે એમ બોલ્યા છે. પછી વાત કરે છે કે એક ભાવમાં જશે, એટલે એવું જે હોય છે એ કેવળ જ્ઞાનની જેમ સ્પષ્ટ હોય છે. એટલે એનો અર્થ એ છે કે એમાં શંકા કરવા જેવી નથી, અને શંકા કરવા જેવી નથી એનો કોઈ પ્રત્યક્ષ પુરાવો હોય, સબૂત હોય, તો એમનો વર્તમાન ચાલતો પુરુષાર્થ છે. જેણે એ પુરુષાર્થ જોયો હોય, જેણે એ પ્રત્યક્ષ પરિચય કરીને અનુભવ કર્યો હોય, એને એ શંકાનો પ્રશ્ન રહેતો નથી, એવો વિષય છે. શું કહે છે કે પરાનુકંપારૂપ જણાય છે, હાલ તો તે પ્રારબ્ધ સ્વાભાવિક ઉદય પ્રમાણે વેદન કર્યા સિવાય અન્ય ઈચ્છા ઉત્પન્ન થતી નથી. કેમ કે અમે અમારા રસ્તે છે, પ્રારબ્ધ પ્રારબ્ધના રસ્તે છે, શું અમે બરાબર અમારા રસ્તે ગતિમાન છીએ, એમાં અમે અમારા પુરુષાર્થમાં કોઈ ખામી રાખી છે? બાહ્ય ત્યાગ કરી શકે એટલે પુરુષાર્થ, અને બાહ્ય ત્યાગ ન કરી શકે તો પુરુષાર્થ મંદ, એ વાત નથી. અહીંયા જુઓ, સામાન્ય રીતે સ્થૂળ વિચારથી એવું વિચારવામાં આવે કે મંદ પુરુષાર્થને લઈને જ્ઞાની હજી પ્રવૃત્તિ મારીએ છે અને દીક્ષાદિ ગ્રહણ કરીને ઉપરના ગુણસ્થાનમાં નથી જતા. શું અહીંયા એ વાત નથી, એ પડખું નથી. અહીંયા શું પુરુષાર્થ ઘણો તીવ્ર છે અને એ પુરુષાર્થને લઈને અંતર શુદ્ધિ એટલી વધારે છે કે જેને લઈને આગામી રસ્તો ટૂંકો થઈ જાય છે આગળનો, એટલું અહીંયા કામ કરી નાખે છે. મૂળ એટલા બધા બાળા છે કે ઝાડ જલ્દી હુકાઈ જશે પછી, એમ છે. એ દેખાવ એ એની ઊંડી નજરનો વિષય છે, એ વિષયમાં ઊંડી નજર હોય એનું કામ છે, નહીતર ખબર ના પડે.
હે,
કેટલો?
400.
એમાં તો એમ લેવું છે કે ત્યાગ કરવા ધારે તો ત્યાગ થઈ શકે તેમ છે, એમ કરીને વાત લીધી છે. શું ત્યાગ કરવા ધારે ને ત્યાગ થઈ શકે એવું હોય તો હું કરવા નથી કરવો, આ પ્રશ્ન થાય ને એમ. શું આ બધું જમણા હાથ બાજુ નપાને છે? હાલ જે ઉપાધિ પ્રાપ્ત મને વર્તે છે, હા 346 હું માનું છું ગુજરાતીમાં, હાલ જે ઉપાધિ યોગ પ્રાપ્તપણે વર્તે છે તે ઉપાધિ યોગનો પ્રતિબંધ ત્યાગવાનો વિચાર જો કરીએ તો તે થઈ શકે તેમ છે. એટલે બાહ્ય ત્યાગ કરીએ તો અમને આકરું લાગે ને ન કરી શકીએ ને પ્રતિકૂળતાઓથી ડરીને નથી કરતા એમ નથી, એટલી તો શક્તિ છે એમ કે છે, છતાં નથી કરતા એની પાછળ રહસ્ય છે. આ વાત સમજાવી છે. શું પોતાનું સામર્થ્ય છે બાહ્ય ત્યાગનું, બાહ્ય ત્યાગનું સામર્થ્ય છે, એટલું પણ જાણે છે કે બાહ્ય ત્યાગ કરીએ તો લોકો ઘણા આકર્ષાઈ જાય, પણ એ પોતાનું કામ કરવામાં પડ્યા છે. શું એટલે જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં પોતાનું કામ આગળ ધપાવે છે. હે, જલ્દી છૂટી જવું છે સંસારમાંથી, શું ઝડપ કરવી છે એ વાતને, તેમ થઈ શકે તેમ છે. તથાપિ જો ઉપાધિ યોગના વેદવાથી જે પ્રારબ્ધ નિવૃત્ત થવાનું છે તે જ પ્રકારે વેદવા સિવાયની બીજી ઈચ્છા વર્તતી નથી, આ સ્થિતિમાં રહીને આગળ કામ કરવું છે, એટલે તે જ જોગ તે પ્રારબ્ધ નિવૃત્ત, તે જ જોગે તે પ્રારબ્ધ નિવૃત્ત થવા દેવું યોગ્ય જાણીએ છીએ. આપણે એમણે વિવેક કર્યો છે એમણે, શું અને તેમ સ્થિતિ છે બરાબર એ રીતે અંદરમાં પુરુષાર્થની સ્થિતિ છે. અમને ઉપાધિ યોગને લઈને અમારી શુદ્ધિ રોકાય છે એ પરિસ્થિતિ અમારી નથી એમ કે છે. હા, ઉદીર્ણ ના લાગુ પડે બરાબર, જેમ કોઈ ઉદીર્ણા કરીને કર્મ ખપાવે છે એમ આ પ્રવૃત્તિમાં રહીને કર્મ ખપાવે છે. શું એમ જ છે? ભરત ચક્રવર્તીનો પણ એ મોટો દ્રષ્ટાંત છે. ભરત ચક્રવર્તી ચરમ શરીરી છે અને બાહુબલીજી પણ ચરમ શરીરી છે, છતાં પણ દીક્ષાકાળ ભરતજીનો ટૂંકો છે, બાહુબલીજીનો એથી વધારે છે. એમ બતાવે છે કે એમને અંતરંગ શુદ્ધિ વધારી હતી. છ ખંડના રાજના ઘેરાવામાં રહીને પણ અંતરંગ શુદ્ધિ એટલી વધારી હતી કે જેવી દીક્ષા લીધી છઠ્ઠા ગુણસ્થાને ના આવ્યા, વ્યવહારના ગુણસ્થાને જ ના આવ્યા, સીધું સાતમા ગુણસ્થાનથી શ્રેણી માંડી દીધી. કેવળ જ્ઞાન લીધું અંતર્મુખમાં. આમ કેમ થયું કે અંદર ગ્રસ્ત દશામાં હતા, રાજપાટમાં હતા, તે દી એ કામ કરી લીધું હતું કે નિવૃત્તિ લઈએ એટલે પતી ગયું હોય તો સડસડાટ ઉપર ચાલ્યા જાય, એટલું જોર અંદરથી કરી શકે. એ બધા પ્રતિબંધ, પુરુષાર્થના પ્રતિબંધ બધા ટાળી નાખ્યા. એ તો કોઈ કાળમાં કોઈ કોઈ કાળમાં કોઈ તો કેવું તીર્થંકરોમાં હાતાળ તીર્થંકરોની સ્થાપના વધારે છે. શું કેટલા ચોવીસ તીર્થંકર થઈ ગયા ને એમાં કોઈ નાના મોટા થયા? હે, છતાં ચોવીસમાંથી આઠ તીર્થંકરોની સ્થાપના વધારે છે. આદિનાથ ભગવાન, મહાવીર સ્વામી, પાર્શ્વનાથ ભગવાનની સૌથી વધારે છે. શું શાંતિનાથ ભગવાનની છે? અરનાથ ભગવાનનું નામે ઘણા નથી ખબર નહીં હોય. શું હા, એટલે પછી રામચંદ્રજીના વખતમાં હતા. શું હા, મુનિસુવ્રતનાથ ભગવાન, નેમનાથ ભગવાનની સ્થાપના છે, પણ નમીનાથ ભગવાન થયા છે, નમીનાથ થયા છે પાછા. તો એમ એટલે અમુક તીર્થંકરોની સ્થાપના ઓછી છે, તો એ તો એનું કંઈ બહુ મહત્વ નથી. કોની સ્થાપના વધારે છે, કયા તીર્થંકરની સ્થાપના ઓછી છે, કયા મુક્ત આત્માની સ્થાપના વધારે છે, કયા મુક્ત આત્માની સ્થાપના, એનો કાંઈ અર્થ નથી, કોઈ અર્થ નથી એની અંદર. યથાર્થ સ્થાપના કરનાર તો એક અરિયંત પ્રતિમા ભલે અનામી હોય, શું કોઈ નામ એના ઉપર ન હોય, એમાં અનંતા ભૂતકાળના અને અનંતા ભવિષ્યના એમાં આવે છે. એકની સ્થાપનામાં એમ એકની એકના નકારમાં અનંતનો નકાર આવે છે. આમ અનસંધિ છે એની, એટલે એનું કોઈ મહત્વ નથી. શું નામ છે, કયા તીર્થંકર છે, એનું કોઈ મહત્વ નથી. મૂળ તો તે ભાવ, તે પદ, તે વિતરાગતા, એ સ્વભાવ, એ આત્મ સ્વભાવ છે. ખરેખર તો એ આત્મ સ્વભાવ છે. અહીંયા પણ જે એમ લેવું છે કે પ્રવૃત્તિમાં રહીને અંતર પુરુષાર્થ તીવ્ર કર્યો, એવું જે આત્માનું સામર્થ્ય કે પ્રબળ એવા સંસારને ગાળી નાખો, શું એ સ્વભાવનું સામર્થ્ય છે. સ્વભાવ બતાવો છે ત્યાંથી, તો આત્માના સ્વભાવ ત્યાંથી ઉભરીને ઉપસીને બહાર આવે છે. એટલે જ્ઞાનીને ઓળખે એને સ્વભાવ ઓળખાય એમ વાત છે. એ દશાની વાત શું કરવા થાય છે કે એને ઓળખે એ સ્વભાવને ઓળખે છે, એને ન ઓળખે તો સ્વભાવ શું છે એ નથી ઓળખાતો. એની બાધા ફળે અને એમાં રખડવાનું પણ ફળે, સંસાર પણ ફળે એમાંથી, એમાંથી મોક્ષ ન ફળે, સંસાર ફળે છે એમાંથી. એ બધા ગાંડ પણ છે, અત્યારના કાળના એ બધા ગાંડ પણ છે. જે વિતરાગ કાંઈ લેતા નથી, દેતા નથી, જેના દર્શન માત્રથી આત્મ સ્વભાવની સ્ફૂર્ણા થાય, એની સામે ઊભો ઊભો ધૂળ માગે છે. માગણમાં અક્કલ નથી કે મારે માગવું શું, કોની પાસે શું માગવું. શું ચક્રવર્તી એમ કે માગ માગ, તો કે બાપુ મારા જોડા ફાટી ગયા છે ને, જરાક શિવડાવવા માટે આઠાના આપો ને, ટાંકા લેવડાવી દો. એટલે તને ચક્રવર્તી પાસે માગતા ન આવડ્યું? કે જૂના જોડા રિપેર કરાવવા માટે તે આઠને માગ્યા, કઈ ખોના મોર કે રતન માગ્યા હોત તો તારું દારિદ્ર ટળી જાય, તને તો માગણને માગવાની અક્કલ નથી. હે, એના બદલે નવા બૂટ નહીં, ગોડાઉન ભરાઈ જાય બૂટના. શું એમાં વિતરાગની સામે ભરીને હું માગવું એ ખબર નથી. મને સંસારમાં લીલીવાડી રીએ મરી જઈશ, આમ નામ લીલીવાડીમાં તું હુંકાઈ જવાનો છું એમ હું પણ. વાડી તો વાડી તો જેવી છે એવી છે, લીલી એને તો હુંકી નથી, પણ તારા ભૂકા નીકળી જશે. દુઃખથી ડરે છે, દુઃખથી ડરે છે. અને સુખ જોઈએ છીએ કલ્પેલું, એ સુખ નથી એ દુઃખ જ છે, પણ ઉલમાંથી પડે છે ચૂલમાં, એના જેવું છે. હાલ તો તે પ્રારબ્ધ સ્વાભાવિક ઉદય પ્રમાણે વેદન કર્યા સિવાય અન્ય ઈચ્છા ઉત્પન્ન થતી નથી, તથાપિ તે ઉદયમાં બીજા કોઈને, હવે બીજી વિશેષ વાત કરે છે પોતે, કે આવો ઉદય હોય ત્યારે બીજા કોઈને સુખ દુઃખનું કારણ રૂપે, રાગ દ્વેષના કારણ રૂપે, લાભ અલાભના કારણ રૂપે બીજાને ભાસીએ છીએ, એટલે બીજાને એમ લાગે છે કે આ મારા સુખનું કારણ છે. કુટુંબવાળાને એમ લાગે કે આ મારા સુખનું કારણ છે. તો કોઈ પ્રતિસ્પર્ધી હોય એને એમ લાગે કે આ મારા મને આડો આવે છે. શું એમ બીજાને લાગીએ છીએ, એ જાતનું પોતાનો પ્રારબ્ધનો ઉદય છે કે બીજાને એવું લાગ્યા કરે છે. તે ભાસવાને વિશે, એમ લાગવાને વિશે લોક પ્રસંગની વિચિત્ર ભ્રાંતિ જોઈને ખેદ થાય છે. આ લોકોની ભ્રાંતિ છે, અમે કોઈના કારણે નથી અને અમે કોઈના કાર્ય નથી. આ નાક અમારા ઉપર કલ્પના કરીને આળ ચડાવે છે કે આ અમને દુઃખી કરે છે અને આ અમને સુખી કરે છે. એ વિચિત્ર ભ્રાંતિ જોઈને ખેદ થાય છે. હવે જો કેવો સિદ્ધાંત લખે છે કે જે સંસારને વિશે સાક્ષી કરતા તરીકે મનાય છે, પોતે સાક્ષી છે, બીજા એને કરતા તરીકે માને છે કે અમને આડાયવા, અમને નુકસાન કર્યું, અમને લાભ કર્યો. જે સંસારને વિશે સાક્ષી કરતા તરીકે મનાય છે તે સંસારમાં તે સાક્ષીએ સાક્ષી રૂપે રહેવું અને બીજાને કરતા તરીકે ભાષ્યમાન થવું, તે બે ધારી તરવાર ઉપર ચાલવા બરાબર છે. અમથામ થયા બીજા ઘોંસપરણો કરે, એ તમે આમ કરી નાખ્યું, તમે અમને આમ કરો છો, તમે અમને આમ, ભાઈ અમે અમારે માછી અમે અમારું કામ કરીએ છીએ, તમે ક્યાં વચ્ચે માથાકૂટ કરો. પણ એવું ઘણું છે, પોતાને એમ કે છે, કરુણા ઘણી છે અને પોતે બહુ જ અપ્રમાદપણે રહીને બહુ જ, જેમ કોઈ દોરડા ઉપર ચાલે, તાર ઉપર ચાલે તો કેટલી સાવધાની રાખે, મોક્ષ માર્ગમાં સાવધાનીથી ચાલે છે એ બતાવું છું. એમ છતાં પણ કોઈને ખેદ દુઃખ અલાભનું કારણ, પ્રતિકૂળતાનો, એમ ખેદ દુઃખ અને અલાભ ત્રણ લીધા, ઓલા રાગ લાભ અને સુખ ન લીધા. એમ છતાં પણ કોઈને ખેદ દુઃખ અને અલાભનું કારણ તે સાક્ષી પુરુષ, તે ભ્રાંતિગત લોકોને ન ભાસે તો તે પ્રસંગમાં તે સાક્ષી પુરુષનું અત્યંત વિકટપણું નથી, દ્વેષનું નિમિત્ત ઘણાને થયા છે એમ કહે છે. પોતાને કાંઈ લેવા દેવા નથી પણ ઓલાને એમ થોમથો દ્વેષ થાય છે. શું તો તે સાક્ષી પુરુષને બહુ વિકટપણું નથી, અમને તો અત્યંત અત્યંત વિકટપણાના પ્રસંગનો ઉદય છે. એટલે અનેક લોકોની પ્રતિકૂળતા, ધાર્મિક ક્ષેત્રે આ સાધુ સમાજ લોકો, વેપારી ક્ષેત્રે પણ કોઈ એવા હશે, કુટુંબના ક્ષેત્રે પણ કોઈ એવા હશે કે જે લોકોને દ્વેષનું કારણ બનતું હશે. અમને અત્યંત વિકટપણાનો પ્રસંગ છે, એમાં પણ ઉદાસીનપણું, આ બધું છે એનો ખ્યાલ છે, છતાં એમાં પણ ઉદાસીનપણું એ જ સનાતન ધર્મ જ્ઞાનીનો છે. ધર્મ એટલે આચરણ, એ જ સનાતન આચરણ. આગળ આચરણ શબ્દ વાપર્યો છે, અહીંયા ધર્મ શબ્દ બદલાયો હતો કે એ પણ સનાતન આચરણ છે. કેમ કે અહીંયા તો અંતરંગ આચરણા લેવી છે, અભિપ્રાય નથી લેવો. પોતાની અંતરંગ પુરુષાર્થની અને મોક્ષ માર્ગની પ્રવૃત્તિનું જે આચરણ છે એ ત્રણેય કાળના જ્ઞાનીઓ આમ આચરે છે, અમે પણ એ જ આચરણ અમને ઉદયપણે વર્તે છે એવું જ અમે આચરણ આચરીએ છીએ. એટલે અનેક પ્રકારના ચિત્ર વિચિત્ર પ્રસંગોમાં એ પોતાના અંતર પુરુષાર્થમાં પોતાના માર્ગે પોતાના તીવ્ર પુરુષાર્થથી પોતાની ગતિ ચાલુ જ રાખી છે. આ બધો ખ્યાલ છે સંયોગોનો, પ્રતિકૂળતાઓનો, બીજાઓનો, બીજાના ભાવોનો, પોતે પોતાના કામની અંદર મસ્ત છે. સંક્ષેપમાં કહીએ તો આવા જ્ઞાનીઓની અંદરમાં આત્મા આશ્રયે પરિણતિ જામી ગયેલી હોય છે. પરિણતિ એવી જામ થઈ જાય છે કે બધા ઉપર છલ્લા ઉપયોગથી બહારના કામ થાય ન થાય, જેવા તેવા થાય, સારા થાય, નબળા પાતળા થાય, જેવું જે પૂર્વકર્મો પ્રમાણે થવું હોય તે થાય, એ તો અલ્પકાળમાં બહુ લાંબા કાળે નિવૃત્ત થાય એવા કર્મો ને ખલાસ કરી નાખે છે. એટલું અંતર પુરુષાર્થમાં હોય છે કે ઘણા લાંબા કાળે જે કર્મો ખલાસ થાય એ અતિ અલ્પકાળની અંદર ખલાસ કરી નાખે છે. એ પ્રશ્ન પૂછશે, એક જગ્યાએ આવશે, સૌભાગભાઈને પૂછશે કે કોઈ જ્ઞાનીને નિવૃત્તિનો યોગ ન હોય અને પ્રવૃત્તિમાં રહેવું પડતું હોય તો પછી એને પ્રવૃત્તિમાં રહીને કર્મની નિદ્રા વિશેષ કરવી હોય તો કેવી રીતે કરે, એ તમને કાંઈ સૂજે તો લખજો. એને પૂછે, એને પરિચય કરાવ્યો છે ને, પોતાની પરિણતિનો પરિચય કરાવ્યો છે. જો એ પરિચય કરે તો એ સ્વભાવ પકડી લે, એમને ખ્યાલ છે કે હવે આની યોગ્યતા પાકતી આવે છે. એટલે વિષયને વધારે ઊંડાણમાં, સૂક્ષ્મતામાં લઈ જાય છે અને એ રીતે એમણે એમને ઘણો ઉપકાર કર્યો છે. શ્રીમદજી પ્રત્યે જે ઉપકાર કર્યો છે, શ્રી સ્વભાગભાઈ પ્રત્યે, એ તો તીર્થંકર જેવું કામ કર્યું છે. તરી ગયા છે એ ભાવની અંદર. હવે કહે છે કે એક વાર એક તણખલાના બે ભાગ કરવાની ક્રિયા કરી શકવાની શક્તિ પણ ઉપશમ થાય, આટલો પોતાને ભાવ છે. હું શું પ્રવૃત્તિ કરું છું કે એક તણખલાના બે ભાગે હું કરી શકતો નથી, મારી વ્યાપ્તિ નથી એની અંદર, વ્યાપતો જ નથી ને કોઈ પ્રવૃત્તિમાં. હું તો મારા સ્વભાવમાં જ વ્યાપું છું, વિભાવમાં જ વ્યાપતો નથી, પછી બીજામાં તો વ્યાપવાનો ક્યાં પ્રશ્ન છે. એટલે એક તણખલાના બે ટુકડા કરવાની શક્તિ પણ નથી, એમ જ્યારે ઉપશમ ભાવ આવે, થરી જાય અંદરમાં, પાછો વળે, ત્યારે જે ઈશ્વર ઈચ્છા, કુદરતને જે જેમ કરવું હોય એમ કરે, કુદરતના ક્રમમાં જે થવાનું હોય તે થાય, આ ક્રમબદ્ધ પર્યાય છે. જે ઈશ્વર ઈચ્છા હશે તે થશે, ક્રમબદ્ધમાં જે થવાનું હશે તે થશે. મારું તો કાંઈ કરવાનું કાર્ય જ નથી, મારી શક્તિ પણ નથી, મારી પહોંચ પણ નથી, અને મારે એની સાથે સંબંધ પણ નથી, બિન છે મારાથી. હા, બહુ બહુ સરસ પત્ર છે. આ તો એમને પોતાની જે દિશા છે એ સ્પષ્ટ કરી છે આ પત્રમાં. અને એ રીતે જ્ઞાનીનો માર્ગ છે, અંતર આચરણા છે, એ પણ વ્યક્ત કરી છે. અહીંયા વિશેષ વાત લીધી છે.
જય.